ચતુર્થ વર્તમાન અવેરીનો ત્યાગ. આ વર્તમાનમાં અવેરીનો ત્યાગ એટલે સ્ત્રી પુરુષના વિજાતીય અથવા સજાતીય, અનૈતિક, અનિષ્ટ, અયોગ્ય, દુરાચાર કે વ્યભિચારનો ત્યાગ. એ ત્યાગનો કેવળ સ્થૂળ દેહથી જ ત્યાગ એવો અર્થ નથી થતો, પરંતુ મન કર્મ વચનથી અનૈતિક મૈથુનનો પૂર્ણ ત્યાગ, અર્થાત સ્થૂળ સૂક્ષ્મ અર્થમાં બ્રહ્મચર્યનું, નિષ્કામ વ્રતનું પાલન, ઇન્દ્રિય સંયમ એવો અર્થ થાય છે. પહેલા બ્રહ્મચર્યનો સ્થૂળ અર્થ સમજીએ. ઇન્દ્રિયો અંતઃકરણની વિષયાભિમુખ ભોગવૃત્તિ, જેનો સતત જાગૃત ચેતનામાં રહી નિગ્રહ કરવો, એ બ્રહ્મચર્ય છે. વિષયાસક્ત વૃત્તિ દ્વારા જાણે અજાણે તેનો નિગ્રહ ન થતાં જાગૃત કે સ્વપ્નાવસ્થામાં બ્રહ્મચર્યનો લોપ થાય, પ્રજનન શક્તિ, સર્જન શક્તિનું સ્ખલન થાય, તે અવેરી છે. દરેક પશુ પક્ષીમાં જેમ ચાર પ્રકારની સહજ વૃત્તિઓ, નેચરલ ઇન્સ્ટિંક્ટ્સ, આહાર, નિદ્રા, ભય ને મૈથુન હોય છે, તેમજ મનુષ્યમાં પણ એ સહજ વૃત્તિઓ હોય છે. કારણ કે મનુષ્ય પણ એક પ્રાણી જ છે. અન્ય પ્રાણીઓ કેવળ પોતાની સહજ વૃત્તિથી પ્રેરાઈને જીવન જીવે છે. તેમનું જીવન કુદરતી છે. તેઓનો આહાર, નિદ્રા, ભય ને મૈથુન બધું જ કુદરતી છે. પ્રાણી શરીરમાં રહેલ મનનો, ચેતનાનો વિકાસ વનસ્પતિમાં રહેલ ચેતના કરતાં વિશેષ થયેલો હોય છે. વનસ્પતિ ચેતનામાં તમ અર્થાત જડતાનું પ્રમાણ વિશેષ હોય છે, જ્યારે પ્રાણીઓમાં તેનો થોડે ગણે અંશે વિકાસ થયેલો હોય છે. પ્રાણીઓમાં તમોગુણ સાથે રજોગુણ પણ વિકસેલો છે, તેમ છતાં પ્રાણીમાં ચેતનાનો વિકાસ મનુષ્ય જેટલો નથી થયો. તેમાં જડતાનો અંશ મનુષ્ય ચેતના કરતાં વિશેષ રહેલો છે. કારણ કે પ્રાણીના શરીરમાં રહેલું મન વિકસિત થઈને બુદ્ધિમાં, વિવેક શક્તિમાં, તર્ક શક્તિમાં, વિશ્લેષણ કે પૃથક્કરણ શક્તિમાં રૂપાંતરિત નથી થયું. પ્રાણીઓએ જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ પ્રગતિ કરી હોય કે કોઈ સંશોધન કર્યું હોય, શોધખોળ કરી હોય, તેવો કોઈ દાખલો હજારો વર્ષોથી નોંધાયેલો નથી. તેનું કારણ તેમનું જીવન કુદરતી સહજ વૃત્તિઓ ઉપર નિર્ભર રહેલું છે. આધુનિક વૈજ્ઞાનિકો કેટલાક પ્રયોગો કરે છે, તેમાં એમ જણાયેલું છે કે હાથી, ચિમ્પાન્ઝી, ડોલ્ફિન વગેરે પ્રાણીઓમાં બીજા પ્રાણીઓની અપેક્ષાએ વિવિધ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ગજબ શક્તિ રહેલી છે. એવા પ્રાણીઓ પ્રેમ, ધિક્કાર, ભય વગેરે લાગણીઓને સમજી શકવા શક્તિમાન હોય છે. આ બધું પણ કુદરતી સહજ વૃત્તિ પર નિર્ભર હોય છે. જ્યારે મનુષ્ય શરીરમાં રહેલા ચેતનાનો વિકાસ બીજા પ્રાણીઓની અપેક્ષાએ અકલ્પ્ય છે. મનુષ્યમાં મન વિકસિત થઈને બુદ્ધિની ભૂમિકાએ પહોંચેલું છે. તે બુદ્ધિમાં સાર અસાર, સત્ય અસત્ય, યોગ્ય અયોગ્ય પારખવાની વિવેક શક્તિ તથા ગ્રહણ શક્તિ, નિર્ણય શક્તિ, નિશ્ચય શક્તિ, તર્ક શક્તિ, વિશ્લેષણ કે પૃથક્કરણ શક્તિ વગેરે છે. અને તેથી જ ચૈતન્યની ઉત્ક્રાંતિમાં મનુષ્ય શરીર એ છેલ્લું પગથિયું છે. મનુષ્ય ચેતનામાં રજ તમ સાથે સત્વગુણની વૃદ્ધિ થઈ શકે છે. બીજી બધી યોનિઓમાં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ ગણ્યો છે. તેનું કારણ ચૈતન્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ, ઉર્ધ્વીકરણ કેવળ મનુષ્ય દેહમાં જ સંભવે છે. મનુષ્ય યોનિ એ કર્મભૂમિ છે, જ્યારે બીજી ભૂમિકાઓ ભોગભૂમિ છે. દૈવત્વ પ્રાપ્ત થઈ શકે તેવા પુણ્યકર્મો દ્વારા મનુષ્યમાંથી દેવ થયેલો જીવ પણ દેવલોકના ભોગ ભોગવવાનું કર્મફળ ખૂટતાં ફરી મનુષ્ય યોનિને પામે છે. કોઈ પણ ભૂમિકામાંથી આગળની ભૂમિકામાં જવા માટે મનુષ્ય જન્મ આવશ્યક છે. મનુષ્યમાંથી વિભૂતિ અવતાર સુધીની આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ કરી હોય તો પણ પૂર્ણ મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા તેને મનુષ્ય શરીર ધારણ કરવું પડે છે. મનુષ્ય શરીરની આટલી બધી અગત્ય છે. તે સમજી તેનો આધ્યાત્મિક પ્રગતિ માટે સદુપયોગ કરવો એ વિવેકશીલ માનવીનું કર્તવ્ય છે. મનુષ્ય પોતાની વિવેક શક્તિ દ્વારા જો તે ઈચ્છે તો ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ જેવી કે પ્રેમ, આસક્તિ, તૃષ્ણા, મમતા, વાસના, ક્રોધ, આવેશ, આવેગ, રાગ, દ્વેષ વગેરે લાગણીઓ ઉપર પોતાનું નિયંત્રણ લાદી તેમનો રાહ બદલી શકે છે, પોતાના જીવનનું આમૂલ પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન પણ કરી શકે છે. મનુષ્ય ધારે તો ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં તેની ચરમસીમા સુધી પહોંચી શકે છે. આ મનુષ્ય જન્મની વિશેષતા છે. મનુષ્ય બુદ્ધિની એક વિચિત્રતા એ પણ છે કે જો તેને ઉન્નતિને પંથે ઉપયોગમાં લેવામાં આવે તો આગળ જણાવ્યું તેમ ઉન્નતિના શિખરને સ્પર્શી શકે, અર્થાત પૂર્ણ પુરુષોત્તમ રૂપ એવી પરમાત્મા સુધીની ભૂમિકાએ પણ પહોંચી શકે, ને જો તેનો દુરુપયોગ કરે કે અવળે માર્ગે દુર્વ્યય કરે તો અધોગતિની ઊંડી અંધકારમય ગર્તામાં પણ ધકેલી દે છે. મનુષ્ય પોતાની સહજ વૃત્તિ, આહારનો અતિરેક તથા વિવેક બંને કરવા સ્વતંત્ર છે. તે ધારે તો અક્રાંતિયાની જેમ ખાય ને પશુ જેવો બલિષ્ઠ બની શકે છે તથા પશુની જેમ વિષય ભોગ પણ ભોગવી શકે છે, અથવા તો વિવેક વાપરીને સમતોલ, સાત્વિક ને પૌષ્ટિક આહાર લઈ નિર્મળ ને સાત્વિક જીવન જીવી શકે છે. એવી જ રીતે નિદ્રા ઉપર પણ પોતાનું નિયંત્રણ કરી વધુ ઓછી નિદ્રા કરી શકે છે. તેવી જ રીતે ભયભીત રહેવું કે મન ઉપર કાબૂ રાખી નિર્ભય બનવું તે તેના હાથમાં છે. મૈથુન પ્રવૃત્તિમાં પણ સંયમી બનવું, વિવેક કરવો કે તેનો અતિરેક કરવો તે તેના જ હાથમાં છે. તે અતિ આહાર, ઇન્દ્રિયોના અંતઃકરણના અશુદ્ધ આહાર, અતિ નિદ્રા, અતિ ભય ને અતિ મૈથુન દ્વારા પોતાનું શરીર નર્કતુલ્ય, રોગિષ્ટ અને ક્ષીણ બનાવી માનવ જીવન બરબાદ કરી શકે છે. વિચાર વિવેક વગરના અતિ અલ્પ આહાર, અતિ અલ્પ નિદ્રા દ્વારા પણ શરીરની ને મનની સંતુલા ખોરવાઈ જાય છે, માટે તેમાં પણ વિવેક આવશ્યક છે. મનુષ્ય ધારે તો કુદરત સાથે તાલમેળ ભર્યું જીવન જીવી શકે છે, અથવા તો કુદરત સાથે ચીડા કરી તેના નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની દુર્દશા પણ નોતરી શકે છે. બધું તેની વિવેક શક્તિ ઉપર નિર્ભર છે. જેમ અણુશક્તિનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો ભૌતિક વિકાસમાં ક્રાંતિકારી પરિણામો આવી શકે, ને જો તેનો વિનાશાર્થે દુરુપયોગ કરવામાં આવે તો જગત તહેસ નહેસ થઈ જાય, એમ વિવેક શક્તિના ઉપયોગનું પણ છે. કામ વૃત્તિ એ પ્રાણી જગતની સહજ વૃત્તિ છે, એ પ્રબળ સર્જન શક્તિ છે, ક્રિએટિવ એનર્જી છે. તે શક્તિ દ્વારા પ્રકૃતિ માતા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એક પ્રજામાંથી બીજી પ્રજાનું સર્જન થાય છે. કામ શક્તિ પ્રજનન શક્તિ ન હોત તો પ્રકૃતિના સર્જન કાર્યનું ચક્ર બંધ પડી જાત. કામ વૃત્તિમાં પ્રજનન શક્તિમાં રહેલી અકલ્પ્ય સર્જન શક્તિ દ્વારા જ વૃક્ષમાંથી વૃક્ષ, જંતુમાંથી જંતુ, પશુમાંથી પશુ, પક્ષીમાંથી પક્ષી અને માનવમાંથી માનવનું સર્જન થાય છે. ચેતનાની ઉત્ક્રાંતિમાં કામ શક્તિનો ફાળો ઘણો મહત્વનો છે. કામ શક્તિ એ જીવન શક્તિ છે, જીવન શૃંખલાનું ચાલક બળ છે. મનુષ્ય શરીરમાં રહેલ ચૈતન્યની વિશેષતા એ છે કે તે જો ધારે તો કામ શક્તિ પ્રજનન શક્તિનો પોતાની વિવેક શક્તિ દ્વારા નિગ્રહ કરી તેનું ઉર્ધ્વીકરણ, સબ્લિમેશન કરી આધ્યાત્મિક શક્તિમાં, ઓજસમાં રૂપાંતર કરી ત્વરિત ગતિએ પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી કાળ, કર્મ ને માયાના તમામ આવરણો, બંધનોમાંથી મુક્ત થઈ પ્રભુનું પરમ સાધર્મ્ય પામી પરમાત્માના દિવ્ય અવિચળ સુખ તથા શાશ્વત શાંતિને પામી શકે. આ ઉત્કૃષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે જ દરેક ધર્મમાં બ્રહ્મચર્ય, ઇન્દ્રિય સંયમ ઉપર વિશેષપણે ભાર મૂકવામાં આવ્યો છે. જપ, તપ, ભક્તિ, યોગ સાધના વગેરે સાધનો નિષ્કામ બ્રહ્મચર્યની દ્રઢતા કરી ઉર્ધ્વરેતા થવા માટે જ સૂચવવામાં આવ્યા છે. સદગુરુ થકી સાચી સમજણ કેળવી વિવેક, વૈરાગ્ય, જપ, તપ, આત્મા, પરમાત્માના સ્વરૂપના જ્ઞાન, ધ્યાન, ઉપાસના, આરાધના, ભક્તિ વગેરે સાધનો દ્વારા ઇન્દ્રિયો અને અંતઃકરણની વિષયાભિમુખ વૃત્તિઓમાં વેડફાતી ઉર્જાશક્તિનો નિગ્રહ કરી પ્રજનન શક્તિ, જે જીવન શક્તિ છે, તેનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર કરી ઉર્ધ્વરેતાપણું સિદ્ધ કરવામાં આવે તો પ્રભુના દિવ્ય સ્વરૂપનો પોતાના આત્મ સ્વરૂપમાં સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે. બ્રહ્મચર્ય સાધનાની આવી અદ્ભુત મહત્તા છે. શાસ્ત્રોમાં પાપ, પુણ્ય કે વિધિ નિષેધને ચેતનાની ઉર્ધ્વગતિ અને અધોગતિના સંદર્ભમાં ગણવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં કહેલો સદાચાર કે પુણ્યકર્મ એટલે એવા પ્રકારના કર્મો કે જેના દ્વારા આધ્યાત્મિક ચેતનાની ઉર્ધ્વગતિ થાય છે, અને પાપ કર્મો અથવા નિષિદ્ધ કર્મો એટલે એવા કર્મો કે જેનાથી ચેતનાની અધોગતિ થાય છે. કર્મોનું આવું પૃથક્કરણ એ સ્વયં પરમાત્મા દ્વારા તથા પૂર્ણ સિદ્ધ સત્પુરુષો દ્વારા કરવામાં આવ્યું છે. સતશાસ્ત્રોનું નિર્માણ પણ પરમાત્મા તથા સત્પુરુષોએ કરેલું છે. પતિ પત્નીના પવિત્ર સંબંધોને શાસ્ત્રોએ સ્વીકૃતિ આપેલું છે, કારણ કે તેમાં મનોદૈહિક રીતે તેમજ આધ્યાત્મિક રીતે નૈતિક સંબંધ સમાયેલો છે. પરમાત્માની સાક્ષીએ એકબીજામાં એક પતિવ્રત કે એક પત્ની વ્રત રૂપ દ્રઢ નિષ્ઠા અને વિશ્વાસ દ્વારા લગ્ન જીવનમાં બંધાઈને એકબીજાના સહિયારા પ્રયાસ દ્વારા સહેલાઈથી આધ્યાત્મિક ઉર્ધ્વગતિ થઈ શકે એવો શુભ હેતુ એ આદર્શ લગ્ન જીવનનો અને ચારિત્ર નિર્માણનો પાયો છે. આવું ચારિત્ર બળ પતિ પત્નીને આધ્યાત્મિક વિકાસમાં સહાયરૂપ છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ સારી સંતતિ માટે પણ આવશ્યક હોવાથી શાસ્ત્ર સ્વીકૃત છે. પોતાના જીવનસાથી, પતિને માટે પત્ની ને પત્નીને માટે પતિ સિવાય વિજાતીય વ્યક્તિના રૂપગુણનું આકર્ષણ થાય ને મનમાં તે પ્રત્યે અનુરાગ તથા વિષય વિકાર ઉદ્ભવે કે તેને વિશે ભોગ બુદ્ધિ થાય તો તે અવેરી છે. આવા વિજાતીય કે સજાતીય યૌન સંબંધો ચારિત્ર્ય બળને હણનારા અને આધ્યાત્મિક ચેતનાને અધોગતિ તરફ દોરનારા હોવાથી અનૈતિક સંબંધ છે. એવા સંબંધો વ્યક્તિને મનોદૈહિક રીતે અને આધ્યાત્મિક રીતે એમ સર્વ પ્રકારે અધપતન કરાવે છે. વાણી વર્તનમાં વિજાતીય આકર્ષણને લીધે મનોદૈહિક રીતે મર્યાદાનો લોપ થાય તે અવેરી છે. કામવૃત્તિના બલિષ્ઠ સંસ્કારો જીવને અનાદિકાળથી વળગેલા છે, તેથી તે સંસ્કારોનો નાશ થવો તે અતિ દુષ્કર ને દુર્લભ છે. વીરલ વ્યક્તિ જ તેની ઉપર વિજય મેળવી શકે છે. પ્રબળ કામ શક્તિથી ક્યારેક અનેક પ્રકારની માનસિક વિકૃતિઓ જન્મે છે, જે વિજાતીય અનૈતિક સંબંધ તરફ વળે છે ને ક્યારેક તો સજાતીય અનિષ્ટ અકુદરતી સંબંધ તરફ, અરે તેથી પણ આગળ વધીને પશુ સાથેના અકુદરતી યૌન સંબંધોમાં પણ પરિણમે છે. આ સર્વ પ્રકારના અનિષ્ટ અનૈતિક સંબંધોનો તથા એકાંતમાં પ્રમાદને લઈને, મોહને લઈને ને વિવેકના અભાવ દ્વારા એકાકીપણે કરેલી મૈથુન ચેષ્ટાઓનો પણ અવેરીની વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે. સ્થૂળ દેહ ઇન્દ્રિયો દ્વારા થયેલ વ્યભિચાર તો પાપ કર્મ છે જ, પરંતુ મનથી થયેલ સૂક્ષ્મ વ્યભિચારનું પણ કર્મબંધન થાય છે. તેથી જાગૃત સ્વપ્ન અવસ્થામાં બ્રહ્મચર્યનો લોપ થતાં પ્રજનન શક્તિનો હ્રાસ થાય છે. આમ વારંવાર થતા પ્રજનન શક્તિના જીવન શક્તિના સ્ખલનોથી ચેતનાની ઉર્ધ્વગતિ અવરોધાય છે ને અંતે અતોગતિ થાય છે. આપણું શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એમ પંચભૂતોનું બનેલું છે. એ શરીરને વૈશ્વિક પંચભૂતો દ્વારા, સૂર્યશક્તિ દ્વારા તથા પ્રાણ આદિ અન્ય વૈશ્વિક શક્તિઓ દ્વારા પોષણ મળે છે. સૂર્યશક્તિને વનસ્પતિ ફોટોસિન્થસિસ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનામાં પચાવે છે. એ વનસ્પતિઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સૂર્યશક્તિ દ્વારા વનસ્પતિમાં જે ખોરાકના ઘટકો બન્યા હોય, જેવા કે વિટામિન્સ, પ્રોટીન્સ, કાર્બોદિત પદાર્થો વગેરે પોષક તત્વો, ધાતુઓ, ક્ષારો વગેરે આપણે આહારમાં મેળવીએ છીએ, તે આપણા શરીરના પોષણ, બંધારણ તથા વિકાસ માટે ઉપયોગી બને છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેના અર્કમાંથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા બને છે, ને તેના પણ અર્કરૂપે શુક્ર વીર્ય બને છે. શુક્ર એ છેલ્લી સાતમી ધાતુ છે. જેમ દૂધના અર્કરૂપે ઘી બને છે તેમ, અર્થાત સૂર્યશક્તિ દ્વારા ખોરાક અને ખોરાક દ્વારા સાત ધાતુઓ અને તેમાંની છેલ્લી શુક્ર ધાતુએ શરીરમાંની પ્રાણશક્તિનું ચાલક બળ છે. કેટલાક યોગીઓ ખોરાક લીધા વગર સીધી સૂર્યશક્તિને મનની ઉચ્ચ સંકલ્પ શક્તિ દ્વારા જ ગ્રહણ કરી શકે છે અને નિરાહાર રહી જીવન જીવી શકે છે. તાજેતરના એક અહેવાલ પ્રમાણે હીરા રતન નામની વ્યક્તિ કેવળ સૂર્યશક્તિને આધારે 400 ઉપરાંત દિવસ સુધી નિરાહાર રહી શકી હતી, જેણે અનેક વૈજ્ઞાનિકોને અચંબામાં મૂકી દીધા હતા. આથી સાબિત થાય છે કે માનવ ધારે તેમ કરી શકે છે એવી અદ્ભુત શક્તિ પરમાત્માએ તેમાં મૂકેલી છે. ખોરાક દ્વારા બનેલ સપ્ત ધાતુમાંની શુક્ર ધાતુ પ્રજનન શક્તિનું ઉપાદાન છે. એ પ્રજનન સર્જન શક્તિનો અયોગ્ય રીતે વિષય ભોગ દ્વારા બિનજરૂરી અતિ વ્યય થાય તો શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારે હાનિ થાય છે. મહાયોગી ગોરખનાથજીનું એક સૂત્ર છે કે મરણમ બિંદુ પાર્તન જીવનમ બિંદુ ધારણાત, અર્થાત વીર્યના ધારણથી જીવન છે ને તેના અતિ વ્યયથી તન મનના આરોગ્યને મૃત્યુ સમાન હાનિ થાય છે. માટે વિવેકપૂર્વક સંયમી રહીને એ સર્જન શક્તિનો નિગ્રહ કરવો એ સર્વ પ્રકારે હિતાવહ છે. આ વાત સૂક્ષ્મ સમજણવાળા મુમુક્ષુ સાધકને તુરત જ ગળે ઉતરશે. રામકૃષ્ણ પરમહંસના જગવિખ્યાત મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદે કહેલું છે કે બ્રહ્મચર્યહીન વ્યક્તિ કદાચ ભૌતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવી શકે, એ કદાચ સારો ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, નેતા, ડોક્ટર કે વકીલ હોઈ શકે, પરંતુ બ્રહ્મચર્યહીન કે ચારિત્રહીન વ્યક્તિ સાચી આધ્યાત્મિક કદી ન હોઈ શકે. આવો જ અભિપ્રાય અસંખ્ય સંત પુરુષોનો, સતશાસ્ત્રોનો ને મુક્ત પુરુષોનો છે, એટલે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. કેટલાક આધુનિક સેક્સોલોજિસ્ટો કે માનસશાસ્ત્રીઓ પોતાની મર્યાદિત બુદ્ધિ દ્વારા એમ માને છે ને બીજાને મનાવવાની મિથ્યા કોશિશ કરે છે કે બ્રહ્મચર્ય ભંગથી કોઈ જ નુકસાન થતું નથી, તેનાથી તો ઘણીવાર આરોગ્યને પણ લાભ થાય છે, જેમ કે શારીરિક ને માનસિક તાણ ઓછી થવી, કોલેસ્ટ્રોલની માત્રા કેલરી બળવાથી ઓછી થવી જેથી હૃદયને અને મગજને ઓછું નુકસાન થાય છે, તથા જેમ મળમૂત્ર વગેરે શરીરનો કચરો કુદરતી હાજત દ્વારા બહાર નીકળે છે ને કોઈ નુકસાન ન થતાં શરીરને ફાયદો થાય છે ને તે એક કુદરતી પ્રક્રિયા છે, તેમ વીર્યનો વ્યય પણ કુદરતી પ્રક્રિયા છે એટલે તેમાં કોઈ હાનિ થતી નથી. ઉલટાનું બ્રહ્મચર્ય પાલન દ્વારા વિવિધ શારીરિક ને માનસિક વિકૃતિઓ રૂપ તકલીફને હાનિ થાય છે, આ વિચાર ભૂલ ભરેલો છે. પરંતુ તેમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એક વાત સાચી છે કે કુદરતી આવેગોને રોકવાથી, ખાસ કરીને બળપૂર્વક રોકવાથી કેટલીક શારીરિક ને માનસિક વિકૃતિઓને વ્યાધિઓ ઉદ્ભવે છે. કુદરતી આવેગોમાં મળમૂત્રના વિસર્જન, ખાંસી, હેડકીના આવેગો, ક્રોધ આદિ અમુક લાગણીઓના આવેગો વગેરે આવેગોને પરાણે બળજબરીથી રોકવાથી હાનિ થાય છે. પણ આ બધા આવેગો અને વીર્યસ્ખલન થાય તેવા કામશક્તિના આવેગોમાં ઘણો તફાવત છે. મળમૂત્રના કુદરતી આવેગો રોકવાથી ચોક્કસ નુકસાન થાય છે, કારણ કે તે શરીરના કચરા વિષનો નિકાલ થવા માટેના આવેગો છે, જે રોકવાનો પ્રયાસ કરવાનો પણ નથી. જ્યારે વીર્ય તો સાત ધાતુમાંની એક અત્યંત અગત્યની ધાતુ છે, જે શરીર મનના વિકાસમાં અતિ મહત્વની છે. તે શરીરનો કોઈ મેલ કે કચરો નથી, પરંતુ પ્રજનન શક્તિ, સર્જન શક્તિ ને જીવન શક્તિ છે. પ્રજોત્પત્તિ સિવાયના પ્રયોજન દ્વારા તેનો દુર્વ્યય થવો તે ચોક્કસ નુકસાન કરતા બને છે, જેનો અનુભવ લગભગ દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારે હોય જ છે. હા, વિચાર વિવેક વગરના મૂર્ખતા ભર્યા કામા વેગના દમનથી વિકૃતિઓ કે વ્યાધિઓ થાય છે, સપ્રેશનથી નુકસાન થાય છે. પરંતુ સૂક્ષ્મ સમજણપૂર્વકના વિચાર વિવેકપૂર્વકના બ્રહ્મચર્ય પાલનથી સબ્લિમેશન દ્વારા, સર્જન શક્તિના ઉર્ધ્વીકરણ દ્વારા અકલ્પ્ય શારીરિક, માનસિક ને આધ્યાત્મિક લાભ થાય છે. એમ અનેક સતશાસ્ત્રો, અનેક મહાત્માઓ, અનેક યોગીઓ, અનેક આત્મા પરમાત્માના સાક્ષાત્કારવાળા પ્રબુદ્ધ સંત મુક્ત પુરુષો તથા અનેક ભગવદ અવતારોએ દ્રઢતાપૂર્વક કહ્યું છે. શું આજના આધુનિક સેક્સોલોજિસ્ટો આ બધા કરતાં વધારે પ્રજ્ઞાવાન કે પ્રતિભાશાળી છે? આધુનિક સેક્સોલોજિસ્ટોને પોતાની મર્યાદિત બુદ્ધિમાં બ્રહ્મચર્યની સાચી મહત્તા શી રીતે સમજમાં આવે? કારણ કે તેમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી કે કોઈ ચારિત્ર બળ નથી. માટે જેને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, પ્રભુ પ્રાપ્તિને માર્ગે પ્રગતિ સાધવી હોય, તેમણે આધુનિક સેક્સોલોજિસ્ટોની વાતને બાજુ પર મૂકી દઈ સંપૂર્ણપણે સંયમી જીવન બનાવી દ્રઢ નિષ્કામી બનવા પ્રયત્ન કરવો અત્યંત આવશ્યક છે. તેમાં કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. વ્યક્તિ એક તરફ આધ્યાત્મિક સાધના દ્વારા ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી હોય અને સાથે સાથે બ્રહ્મચર્ય ભંગ કરી ચારિત્રહીન અપવિત્ર જીવન ગાળતી હોય, તો તેની સાધના વ્યર્થ જાય ને અંતે ચેતનાનું અધઃપતન થાય એ નિશંક બાબત છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે નાયમ આત્મા બલિહીનેન લભ્યઃ, અર્થાત આત્મા પરમાત્મા નિર્બળ બ્રહ્મચર્ય રહિત વ્યક્તિથી પ્રાપ્ત થઈ શકતા નથી. કેટલાક લોકો કામાવેગને રોકવા માટે અજ્ઞાનતાપૂર્વક અતિ જડ રીતે અતિરેકપણે જપ તપ, ઉપવાસ, ઉજાગરા વગેરેથી શરીર જાણે કે કોઈ દુશ્મન હોય તેમ દેહ દમન કરે છે. એવા દેહ ઉપરના અત્યાચારથી દેહ તથા ઇન્દ્રિયો, અંતઃકરણની શક્તિઓ અત્યંત ક્ષીણ થઈ જાય છે. એટલે વિચાર વિવેક શક્તિ, ગ્રહણ શક્તિ, સ્મૃતિ શક્તિ, નિર્ણય નિશ્ચય શક્તિ, આ બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. આવા જડતાપૂર્વકના દેહ દમનથી દેહ તથા મન દુર્બળ થતાં આધ્યાત્મિકતા ક્યાંથી પ્રગટે? શરીર અને મન તો એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. જો શરીર દુર્બળ થાય તો મન પણ દુર્બળ થઈ જાય, અને મન દુર્બળ થાય તો શરીર દુર્બળ થઈ જાય. માટે ઇન્દ્રિય દમનના ને મનની વૃત્તિઓના શમનના જપ તપાદી સાધનો ખૂબ જ સાવધાનીપૂર્વક ને વિવેકપૂર્વક કરવામાં આવે તો જ તે ઉપયોગી બને અને તેના ચમત્કારી પરિણામો પણ આવે. એથી વિપરીત, જો બળજબરીથી કામ વૃત્તિને દબાવવામાં આવે અને જપ તપ ઉપવાસ વગેરે સાધનોનો અતિરેક કરવામાં આવે તો તમોગુણ વૃદ્ધિ પામે અને સ્મૃતિભ્રંશ, મંદબુદ્ધિ, મંદ ગ્રહણ શક્તિ, મંદ તર્ક શક્તિ, હતાશા, પાગલપણ, ઉન્માદ વગેરે માનસિક વિકૃતિઓ અને શારીરિક વ્યાધિઓ ઉદ્ભવે છે. અમુક પ્રકારના માનસિક ઉન્માદને કેટલાક લોકો સમાધિમાં ખપાવવાની કે કોઈ દેવનો શરીરમાં આવિર્ભાવ થયાની વાત કરે છે તે અજ્ઞાન છે. આધ્યાત્મિક સાધનામાં કોઈ પણ પ્રકારની જડતા બિલકુલ હિતાવહ નથી, અને તેથી જ આ માર્ગમાં પૂર્ણ સાક્ષાત્કારી ગુરુની આવશ્યકતા રહે છે. પૂર્ણ ગુરુના માર્ગદર્શન અને આશીર્વાદથી આધ્યાત્મિક સાધના નિર્વિઘ્ને પાર પડે છે, નહીતર વિઘ્નો ઘણા છે. આવી સાધનામાં ખોટા ગુરુઓ તથા અજ્ઞાનપૂર્વક અને જડતાપૂર્વક કરવામાં આવતી સાધનાઓ મનોદૈહિક ને ચૈતન્યનું અધઃપતન નોતરે છે. તેથી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં દમન અને વિચાર એ બંનેને ખૂબ જ મહત્વના ગણ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે અતિ આહાર કરનાર કે બિલકુલ આહાર ન કરનાર, અતિ ઊંઘનાર કે બિલકુલ નહીં ઊંઘનાર, એમાંથી કોઈ યોગ સાધી શકતો નથી. માટે વિવેકપૂર્વકનો મધ્યમ માર્ગ અપનાવનાર જ યોગ સાધનામાં સફળ થઈ શકે છે. યોગનો સાચો અર્થ પણ આત્માની પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ જવાની, રસબસ એકતા પ્રાપ્ત કરવાની સ્થિતિ છે. કેવળ હઠયોગ કે અન્ય પ્રકારની આસન પ્રાણાયામની સાધના માત્ર એ યોગની સાચી વ્યાખ્યા નથી. હવે કામ રોગ ઉપર વિજય મેળવી બ્રહ્મચર્યની દ્રઢતા થવામાં ઉપયોગી એવા કેટલાક ઉપાયો વિશે વિચારીએ. સત્પુરુષ પાસેથી તેમના જોગ, સમાગમ, સેવા, પરિચર્યા દ્વારા સચોટ માર્ગદર્શન, શુભાશીર્વાદ તથા કૃપા પ્રસાદ મેળવી સાચી સમજણ ને વિવેક શક્તિ કેળવી ઇન્દ્રિયો અંતઃકરણની પંચ વિષયાભિમુખ વૃત્તિઓનો નિગ્રહ કરી તેને પ્રભુના સ્વરૂપના ધ્યાન, જ્ઞાન, ઉપાસના દ્વારા તથા સતત જાગૃતિ, સદવાંચન, નિષ્કામ, નિસ્વાર્થ સેવા આદિ સદપ્રવૃત્તિ વગેરે કર્મયોગ દ્વારા એ વિકારી વૃત્તિઓનું સાત્વિક વૃત્તિમાં રૂપાંતર કરી તેનું ઉર્ધ્વીકરણ, સબ્લિમેશન કરવાનો અભ્યાસ આળસ પ્રમાદનો ત્યાગ કરીને નિરંતર કર્યા કરવો જોઈએ. ઇન્દ્રિયોમાં રાગ વર્તે ત્યારે દેહથી ભગવાન તથા સત્પુરુષની સેવા પરિચર્યા કરવી, ભગવાન સંબંધી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સેવા આપવી, કામથી કામ જીતાય એ સૂત્ર પ્રમાણે નિસ્વાર્થ નિષ્કામ કર્મયોગ કરવો ઘટે. મનમાં રજોગુણ તમોગુણના ભાવ વર્તે ત્યારે સાંખ્ય જ્ઞાન સંબંધી વિચાર કરવો જોઈએ. હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ કારણ તથા ઐશ્વર્યના રાગરૂપી મહાકારણથી પર છું, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પર છું, સત્વ રજ તમ એ માયાના ત્રણ ગુણોથી પર છું, કામ ક્રોધ લોભ મોહ માન ઈર્ષા દ્વેષ અહમ મમત્વ વગેરે અંતર શત્રુથી પર છું, સુખ દુઃખ માન અપમાન ટાઢ તડકો પ્રિય અપ્રિય અનુકૂળ પ્રતિકૂળ લાભ હાનિ નિંદા સ્તુતિ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વથી પર નિર્વિકારી નિર્ગુણ નિરામય નિરંજન છું, સત ચિત્ત આનંદ સ્વરૂપ છું, પ્રભુની ને તેમના મુક્ત પુરુષની અસીમ કૃપાથી તેમના વ્યતિરેક દિવ્ય સ્વરૂપમાં આત્યંતિક સ્થિતિને પામેલો, રસબસ ભાવની પરમ સાધર્મ્ય સ્થિતિને પામેલો અનાદિમુક્ત છું. આવી ઉત્કૃષ્ટ ભાવનાથી મનને શાંત બનાવી દેવું. અંતઃકરણમાં જ્યારે સત્વગુણ વર્તે ત્યારે પ્રભુના રમણીય સ્વરૂપનું ધ્યાન કરવાનો અભ્યાસ કરવો, તેમાં પણ હું પ્રભુરૂપ પ્રભુનું પરમ સાધર્મ્ય પામેલો અખંડ પ્રભુના સ્વરૂપમાં રસબસ રહી તેમનું દિવ્ય સુખ માણું છું, એમ પ્રતિલોમ વૃત્તિએ ધ્યાનનો અભ્યાસ નિધિધ્યાસ નિરંતર કર્યા કરવો જોઈએ. કામ વૃત્તિ ઉપર કાબો મેળવવા વિવેકપૂર્વક પણ અતિરેકને જડતાય રહિત જપ તપ ઉપવાસ અલ્પાહાર વગેરે દેહ દમનના તથા મનના શમનના ઉપાયો પણ ઉપયોગી થાય છે. આ પ્રમાણે સાધનો કરવાથી ધીમે ધીમે નિષ્કામ વ્રતની દ્રઢતા થઈ ઉર્ધ્વરેતાપણું પ્રાપ્ત થાય છે. તેથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થવાની પાત્રતા નિષ્પન્ન થાય છે. હવે કામવૃત્તિનો અતિ તીવ્ર વેગ હોય ત્યારે તેને જીતવાના ઉપાયો વિશે જોઈએ. જ્યારે મનમાં કામવૃત્તિનો અતિ તીવ્ર વેગ હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જણાવ્યા પ્રમાણે ઊંચે સ્વરે તાળી પાડીને સ્વામિનારાયણ નામની ધૂન કરવી જોઈએ. ભગવાનના નામમાં અદ્ભુત શક્તિ છે. તે નામથી વિષય વિકાર શાંત થઈ જાય છે. વિષય વિકારનો વેગ હોય ત્યારે મનને તુરત જ બીજા વિષયમાં ડાયવર્ટ કરી દેવું, વાળી દેવું જોઈએ. જેમ કે સદવાંચન કરવું, ઊંચે સ્વરે કીર્તન કથા વાંચન કરવું, સેવા વગેરે સાત્વિક પ્રવૃત્તિ કરવા લાગી જવું, ભગવાન તથા સત્પુરુષના વચનોનું ચિંતન મનન કરવું, સત્પુરુષના આશીર્વચનને સંભાળી તેમાં શ્રદ્ધાની દ્રઢતા થાય તેવા વિચારો કરવા, ભગવાન તથા સત્પુરુષના પ્રેરણાદાયી સ્વરૂપોનું એકાગ્ર દ્રષ્ટિએ દર્શન કરવું અને ગદગદ ભાવે તેમને સર્વ અનિષ્ટોમાંથી રક્ષા કરવા માટે પ્રાર્થના કરવી, સાંખ્ય જ્ઞાનથી આત્મવિચાર કરવો કે હું દેહ તથા દેહાધિક ભાવથી પર છું, ઇન્દ્રિયોના વિષયમાં જે સુખાભાસ જણાય છે તે મારા પોતાના જ આનંદનું સુખનું પ્રતિબિંબ છે, ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ તથા પંચ વિષયો તો જડ છે, મને તેમાંથી આનંદ શી રીતે પ્રાપ્ત થઈ શકે, હું પોતે જ સતચિત્ત આનંદરૂપ છું, હું પરમાત્મા રૂપ હોવાથી પરમાત્માનો દિવ્ય આનંદ ભોગવવાનો અધિકારી છું, માયાના ભૌતિક પંચ વિષયો મને કદી આનંદ આપી શકવા સમર્થ નથી. ભગવાનની મૂર્તિનું તથા લીલા ચરિત્રોનું વર્ણન કરતા કીર્તનો ગાઈ શકાય તેવી કેસેટોનું પણ શ્રવણ કરી શકાય. ઉત્પત્તિ સ્થિતિ ને ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરવાથી પણ મનમાં વૈરાગ્યની ભાવના ઉદય થાય છે ને વિકારો શમી જાય છે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે માતા બહેન પિતા પુત્ર ભાઈ વગેરેની પવિત્ર દ્રષ્ટિ રાખવાથી પણ વિકાર શાંત થાય છે. અશુચિ ભાવ એટલે કે દેહમાં હાડકા ચામડા લોહી માંસ મળમૂત્ર પરુ લીંટ વગેરે નરકતુલ્ય પદાર્થો દુર્ગંધયુક્ત પદાર્થો ભરેલા છે, એમાં મને શું સુખ થવાનું હતું, આવો અશુચિ ભાવ પણ વિકાર શાંત થવામાં ઉપયોગી છે. પોતે જેમ આત્મ સ્વરૂપ છે તેમ જ વિજાતીય વ્યક્તિમાં પણ આત્મદ્રષ્ટિ થાય તો વિજાતીય દેહનું આકર્ષણ ઓછું થઈને વિકાર શાંત થઈ જાય. આ બધામાંથી પોતાને જે અનુકૂળ આવે તે ઉપાય પ્રયોજવાથી કામવેગ શાંત થઈ જાય છે. કામવેગની તીવ્રતા વખતે અન્ય ઉપાયો જેવા કે શીતળ જળનું પાન કરવું, શીતળ જળથી સ્નાન કરી લેવું, ઊંડા શ્વાસ લેવા, સાથે સાથે ભ્રુકુટીની મધ્યમાં રહેલા આજ્ઞાચક્રમાં કે હૃદયમાં પ્રભુની મૂર્તિ સંભાળવાનો ધારવાનો પ્રયત્ન કરવો, સ્તોત્ર અથવા મંત્રનો જાપ કરવો, આમ કરવાથી વિષય વિકારની વૃત્તિ પ્રજનન અંગોનું નિયમન કરતા ચક્રો કેન્દ્રો જેવા કે મૂલાધાર ચક્ર કે સ્વાધિષ્ઠાન ચક્ર તરફ ન જતા ઉર્ધ્વ બને છે. એ રીતે કામ ઉર્જા ઉર્ધ્વમાં ગતિ કરતા વિકારો તુરત જ શાંત થઈ જાય છે. આવા યોગ માર્ગની પ્રક્રિયાઓ પણ કામ જીતવા માટે ઉપયોગી થઈ શકે છે. આ બધા ઉપાયોથી મનના વિકારો શાંત થવાથી વિષય સંબંધી ઘાટ સંકલ્પ ચિત્તમાંથી ઉઠતા વેંત જ તૂટી જાય છે, જેથી ઘાટની મૂર્તિ આકૃતિ બંધાતી નથી। જો વિષયમાં વૃત્તિ લાંબો સમય રહે તો ઘાટની મૂર્તિ બંધાય અને અનિષ્ટ પરિણામ આવે। માટે આ બધા ઉપાયો પૈકી આપણને અનુકૂળ આવે તે ઉપાય દ્વારા વિષય સંબંધી ઘાટ સંકલ્પ બંધ કરવા તે શ્રેષ્ઠ માર્ગ છે। મલિન ઘાટ ઉપર દાજ રાખીને તેને ટાળી નાખવા પ્રભુની ને મુક્તની આર્તનાદે પ્રાર્થના કરે તો તેમની કૃપા ઉતરે અને વ્યક્તિ ધીમે ધીમે નિર્વિકારી ને નિર્વાસનિક બની જાય। કામ જીતવા માટે રસાસ્વાદ ઉપરનો સંયમ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। અતિ તીખા તમતમતા મસાલેદાર અતિ ગરમ અતિ ખારા ખાટા ગળ્યા ચીકણા રજોગુણી તમોગુણી ખાદ્ય પદાર્થોનું સેવન પણ વર્જવું ઘટે। ડુંગળી લસણ અતિ તીખા તથા ઉષ્ણ પદાર્થો રાત્રે પડી રહેલા વાસી પદાર્થો તથા દૂધ સાથે ખાટા ફળો દૂધ સાથે અતિ ખાટા પદાર્થો એમ વિરોધી આહારો આ પ્રકારના આહારથી તથા અતિ આહારથી રજોગુણ તમોગુણની વૃદ્ધિ થાય છે। તેથી શરીરમાં રહેલા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઝરતા હોર્મોન્સ રસોની પ્રક્રિયાઓનું સંતુલન તૂટી જાય છે। પરિણામે શરીરમાંના વાત પિત્ત અને કફ પ્રકૃતિનું સંતુલન બગડવાથી તે વિષમય બને છે અને તેથી લોહીમાં વિકૃતિ જન્મે છે। તેને લઈને શારીરિક માનસિક વિકાર જન્મે છે અને ઇન્દ્રિયોની વૃત્તિ વિષય ભોગ તરફ દોરવાય છે। જાગૃત થયેલ વિકૃત કામ શક્તિનો જો વિવેકપૂર્વક નિગ્રહ કરવામાં ન આવે તો તે એનો રસ્તો શોધી લે છે, અર્થાત પતન તરફ ખેંચાઈ જાય છે। વારંવારના કામ શક્તિના પતન દ્વારા શરીર અને મન અનેક પ્રકારની વ્યાધિઓમાં સપડાય છે। તેથી જ સાધક માટે પ્રાણને નિયમમાં રાખવા આહાર ઉપર સંયમ રાખવો આવશ્યક બને છે। શુદ્ધ સાત્વિક પૌષ્ટિક અને મિતાહાર હોવો જોઈએ, જેથી પ્રાણ નિયમમાં આવે છે અને પ્રાણ નિયમમાં રહે તો ઇન્દ્રિયો ને અંતઃકરણની વૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખી શકાય છે। યોગશાસ્ત્રમાં ઉદરના ચાર ભાગ કલ્પી ફક્ત બે ભાગ ભરાય તેટલો જ શુદ્ધ સાત્વિક આહાર લેવાનો હોય છે અને એક ભાગ પાણીથી ભરવાનો અને એક ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો એવો સાધક માટે નિયમ છે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં અતિશય ખાધાની લોલુપતા ન રાખી મિતાહાર કરવાનું જણાવ્યું છે। શુભ અથવા અગત્યના પ્રયોજન વગર જ્યાં ત્યાં રખડવું, દિવસની વધુ પડતી ઊંઘ, આળસ, પ્રમાદ, અશ્લીલ ફિલ્મો, નાટક ચેટક, નાચગાન વગેરેના અશ્લીલ દ્રશ્યો, સંવાદો કે ગીતો તથા કુસંગીની સોબત વગેરે કામવૃત્તિને ઉત્તેજિત કરે છે। તમાકુ, દારૂ, અફીણ, ગાંજો વગેરે કેફી પદાર્થો પણ કામવૃત્તિ ઉત્તેજિત કરવામાં ભાગ ભજવે છે। માટે તેને સમજણપૂર્વક સતત જાગૃત રહીને વર્જવા જોઈએ। આપતકાળ સિવાય એકાંતમાં વિજાતીય વ્યક્તિનો વધુ પડતો સંસર્ગ કે સંપર્ક પણ વર્જવો જોઈએ। એકાંતમાં યુવાવસ્થામાં પોતાની માં, બહેન, દીકરી સાથે પણ આપતકાળ સિવાય રહેવાનો નિષેધ છે, કારણ કે વિષય વિકાર અત્યંત પ્રબળ હોવાથી ક્યારેક અનર્થ સર્જે છે। બાપ થકી દીકરીને ગર્ભ રહ્યો હોય એવા કિસ્સાઓ પણ બનતા હોય છે। આ વાતમાં અપવાદ ચોક્કસ હોઈ શકે। અતિચારિત્રવાન ને દ્રઢ મનોબળ તથા સમજણવાળાને એવા પ્રસંગે કોઈ વિકાર ન થાય, પરંતુ એવા અપવાદનો વાદ બધા ન લઈ શકે અને લેવા જાય તો તેના માઠા પરિણામો આવે। માટે આ બધા મુદ્દા જાળવવા અતિ આવશ્યક છે। ત્યાગી વર્ગે તો પરમાર્થનું શ્રેયનો માર્ગ ગ્રહણ કર્યો હોવાથી વિષય ભોગ સંબંધી સંકલ્પ થાય, અને જો તે સંકલ્પ ઉપર દાજ ન થાય અને એ વિચારમાં રાગપૂર્વક આકર્ષાઈ જાય તો તે પણ માનસિક વ્યભિચાર ગણાય, એ દોષરૂપ નિબંધનરૂપ નીવડે છે। કારણ કે માનસિક વિકારના તરંગો જ્યારે સ્થૂળ શરીરને સ્પર્શે ત્યારે તેના સ્પંદનોથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય બને અને તેથી ઇન્દ્રિયોમાં વિકાર ઉદ્ભવે, પછી સંયમ તૂટતા વાર ન લાગે। આ બધી મનોદૈહિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, એટલે તેની ઉપર કાબુ ન મેળવી શકે તો અનિષ્ટ પરિણામ આવે છે। માટે સતત જાગૃતિ અને જાણપણારૂપી દરવાજે સજાગપણે ઊભા રહી વૃત્તિઓને નિયમમાં સંયમમાં લાવવી જોઈએ। ત્યાગી જો સ્થૂળ દેહે બ્રહ્મચર્ય ભંગ કરે તો તેના પ્રાયશ્ચિત દ્વારા સતત ધ્યાન, ભજન, પ્રાર્થના દ્વારા, જપ તપ દ્વારા ફરી શુદ્ધ થઈ શકે છે। પણ વારંવાર બ્રહ્મચર્ય ભંગ કર્યા કરે અને પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ ન થાય તો તેની મલિન વાસના તેના મૃત્યુ પછી અધોગતિએ લઈ જાય અને સૂક્ષ્મ સૃષ્ટિમાં ભૂત પ્રેતાદિ કે બ્રહ્મ રાક્ષસની યોનિમાં ભટકવું પડે અને અપાર યાતનાઓ ભોગવવી પડે એવા શાસ્ત્ર વચનો છે। ગમે તેવો યોગી પુરુષ મૃત્યુ પર્યંત નિર્વાસનિક ન થઈ શકે તો યોગ ભ્રષ્ટ થઈને પુનર્જન્મને પામે। માટે સાધકે પ્રભુની આજ્ઞા મુજબ પોતાના ધર્મ નિયમમાં રહી અવેરીનો ત્યાગ રાખવો જોઈએ તો જ પ્રભુ પ્રાપ્તિ કરવાની પાત્રતા આવે। ગૃહસ્થે પણ પોતાની પત્ની સિવાય પર સ્ત્રી સંઘનો સર્વદા ત્યાગ રાખવો ઘટે। પોતાની પત્નીનો સંગ પણ શાસ્ત્રોએ કહેલ ઋતુકાળ દરમિયાન જ કરવો જોઈએ, અને એ પણ વિષય ભોગની તૃપ્તિ માટેની ભાવનાથી નહીં પણ ફક્ત સારી સંતતિની પ્રાપ્તિ માટે જ કરવો જોઈએ। સ્ત્રી જ્યારે રજસ્વલા થાય તે દિવસથી 16 દિવસનો ઋતુકાળ ગણાય છે। તેમાં પ્રથમની 4 રાત્રિઓ તથા એકાદશી, પૂનમ તથા અન્ય પવિત્ર વ્રતના દિવસો બાદ કરવાના છે ને તે સિવાયના દિવસો ગણવાના। તેમાં પણ કેવળ રાત્રિએ જ સંગ થઈ શકે, કારણ કે દિવસે સ્ત્રી સંગનો શાસ્ત્રમાં નિષેધ છે। એક કે બે સંતતિ થયા પછી પતિ પત્નીએ પરસ્પર સંયુક્ત સંમતિથી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી વિષય ભોગનો ત્યાગ કરી સંયમી જીવન જીવવું જોઈએ તો જ પ્રભુ પ્રાપ્તિ માટેની પાત્રતા આવે। ગૃહસ્થ માટે 50 વર્ષની ઉંમર પછી વાનપ્રસ્થાશ્રમ ગણાય છે। જે ગૃહસ્થ 50 વર્ષની ઉંમર પછી પણ વિષય ભોગમાં પ્રવૃત્ત રહે તો તેનું કર્મબંધન અનપાર્ડનેબલ, માફ ન કરી શકાય તેવું થાય છે। તેનું ફળ રોગાદિ વ્યાધિ રૂપે કે પછી અન્ય પ્રકારે ભોગવવું પડે છે। આજના અત્યંત પ્રદૂષિત વાતાવરણમાં અનેક પ્રકારના વિકિરણો, નિવિષાણુઓ તથા વાયરસ, બેક્ટેરિયા વગેરે રોગાણુઓની તીવ્ર અસર સર્વત્ર વ્યાપેલી હોય છે। એમાં જો સંયમી જીવન ન હોય તો અકાળે મૃત્યુ થાય અથવા વ્યાધિઓવાળું યાતનામય જીવન જીવવું પડે। માટે સમજણપૂર્વક સંયમી જીવન જીવવું હિતાવહ છે। સાધક માટે તો સંયમ અનિવાર્ય છે। પુરુષ માટે સ્ત્રી કે સ્ત્રી માટે પુરુષ એ નરકનું દ્વાર છે એવી સમજણ ઘૃણાસ્પદ છે, મિથ્યા છે। શાસ્ત્રોમાં તેવું વિધાન કરવાનું કારણ અજ્ઞાની માણસોને જો કડક શબ્દોમાં ભય દેખાડી કહેવામાં ન આવે તો અનેક પ્રકારના અનર્થો સર્જાય અને સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય, માટે એવા વિધાનો આવશ્યક હોય છે। વાસ્તવિકતા એ છે કે પુરુષનો સ્ત્રી પ્રત્યેનો વિષય વિકાર ને સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો વિષય વિકાર ભોગવૃત્તિ છે, તે નર્કતુલ્ય છે। અર્થાત તેનાથી આધ્યાત્મિક ચેતનાનું અધઃપતન થાય છે, તે માટે આમ સમજવાથી સ્ત્રીને પુરુષ પ્રત્યે ને પુરુષને સ્ત્રી પ્રત્યે કદીએ ઘૃણા ન થાય, અન્યોન્ય પ્રત્યે આદરભાવ ને પૂજ્યભાવ રહે તો બંનેનું પરમ કલ્યાણ થાય. સાચી સમજણ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. માનવ સેવા કે સમાજ સેવા કે દેશ સેવા જેવા પવિત્ર કાર્યમાં અથવા અન્ય ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષ સહકાર્યકરો, ભાઈ બહેન, માતા પુત્ર કે પિતા પુત્રીના પવિત્ર સંબંધોનો વિચાર કરી સમજણપૂર્વક અન્યોન્ય પ્રત્યે નિર્વિકારી ભાવે ને આદર ભાવે રહી કાર્ય કરે, એકબીજાને સહાયરૂપ થાય તો કાર્યનું ઉત્તમ પરિણામ આવે અને પ્રગતિ થાય. તે અબેરીમાં ન ગણાય, પરંતુ માનવીય નબળાઈઓ, હ્યુમન વીકનેસીસ ને કારણે સંયમની પાળ તૂટે તો ચારિત્રની સુંદર ઇમારત ડૂબી જાય, દુરાચારનું દૂષણ ફેલાય. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. તે માટે ધર્મ મર્યાદાને આવશ્યક ગણી છે. હવે બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ જોઈએ. બ્રહ્મચર્યનું સ્થૂળ સૂક્ષ્મ રૂપે યથાર્થ પાલન થવાથી કામશક્તિ, પ્રજનન શક્તિ, પ્રબળ સર્જન શક્તિનું ઉર્ધ્વીકરણ થઈ તેનું આધ્યાત્મિક ઓજસ શક્તિમાં રૂપાંતર થાય છે. સાધક ઉર્ધ્વરેતા બને છે. ઉર્ધ્વરેતાપણું સિદ્ધ થવાથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થવાની પાત્રતા આવે છે. એવી પાત્રતા આવ્યા પછી પ્રભુ તથા તેમના સ્વરૂપના સાક્ષાત્કારવાળા પૂર્ણ મુક્ત પુરુષના અનુગ્રહથી સાધકને પણ સાક્ષાત્કારની દિવ્ય સ્થિતિ થાય છે. એ સ્થિતિમાં બ્રહ્મ અર્થાત પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં સાધક ચૈતન્યનું રસબસ ભાવે એકરૂપપણું, સાધર્મ્યપણું સધાય છે અને તે સ્વરૂપમાં ચર્યા થાય અર્થાત અખંડ દિવ્ય સુખનું ભોગતાપણું થાય છે. આ બ્રહ્મચર્યનો અતિ સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ છે. આ રીતે બ્રહ્મચર્યનો સ્થૂળ સૂક્ષ્મ અર્થ સમજી નિષ્કામ વ્રતની પૂર્ણ દ્રઢતા કરી સર્વ પ્રકારે અબેરીનો ત્યાગ રાખવો, એટલે આ અબેરી ત્યાગરૂપ ચોથા વર્તમાનનું યથાર્થ પાલન થયું ગણાય.